તારીખ 16/1/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 151 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 55
150 નંબરના બોલના અનુસંધાનનો વિષય છે. સમય સાર ગાથા ગાથા 274 ગાથાનો મૂળભૂત વિષય એ છે કે શાસ્ત્ર ભણવાનો લાભ શું, ગુણ એટલે લાભ, શાસ્ત્ર ભણતરનો ગુણ શું. ગુરુદેવ શ્રીએ એમ ફરમાયું કે જેમ ભક્તિ દાન પૂજા યાત્રા વ્રત નિયમ સંયમ તપ વગેરેના શુભ રાગના પરિણામ બંધનું કારણ છે, એમ શાસ્ત્ર ભણતરનો રાગ છે તે પણ પુણ્ય બંધનું કારણ છે. એનાથી પ્રશ્ન ઉઠાવ્યો છે કે એ રાગ પુણ્યબંધનનું કારણ છે, પણ યથાર્થપણે શાસ્ત્ર ભણતર એટલે શાસ્ત્રમાં જે કહેવા ધારે છે એ શાસ્ત્ર આજ્ઞાનો જો અમલ કરે, શાસ્ત્રની આજ્ઞાનો જો જીવ અમલ કરે, તો રાગથી અને દેહથી ભિન્ન જે જ્ઞાન વસ્તુમય આત્મા છે એનો અનુભવ થાય. કેમ કે એમાં એ વિધાન છે, વિધિ વિધાન જે કહેવામાં આવે છે એ સ્વરૂપાનુભવ કરવો રાગથી અને દેહથી ભિન્ન ભિન્ન વસ્તુભૂત છે આત્મા, એવા જ્ઞાનમય આત્માનું જ્ઞાન કરવું અનુભવ કરવો, એવી જે વિધિ બતાવી છે એનો અમલ કરે, ત્યારે એને અમલ કરે એટલે આચરણ કરે, વાંચે ત્યાં સુધી રાગ છે, શાસ્ત્ર વાંચે ત્યાં સુધી રાગ છે, પણ એ શાસ્ત્રમાં કહ્યું તે પ્રમાણે આચરણ કરે, અંતરંગ આચરણ કરે, સ્વરૂપ સન્મુખ થઈને આચરણ કરે, ત્યારે એને ઉપચારથી એમ કહેવાય કે એ શાસ્ત્ર ભણતરનો ગુણ છે. એવો જયારે આત્મલાભ થાય ત્યારે એને શાસ્ત્ર ભણતર નો ગુણ થયો એમ કહેવામાં આવે છે. એ લાભ છે, પણ જેને એવું જ્ઞાન નથી કે શાસ્ત્ર ભણ્યો તો શું થયું કે કાંઈ નથી, તેથી કોઈ લાભ નથી. પુણ્ય બંધાણા એ કાંઈ આત્માને લાભ થયો એમ કહી શકાય નહીં. ખરેખર તો પુણ્યબંધન છે આત્માના જ્ઞાન વિના અને ભાન વિના જે કોઈ પુણ્ય બંધાય છે એ પુણ્ય પરંપરા એ પાપનું કારણ થાય છે, પુણ્ય પાપનું કારણ થાય છે. કેમ કે તે પુણ્ય બંધાય છે એનો જ્યારે ઉદય આવે છે ત્યારે ભોગ ઉપભોગની વિલાસની સામગ્રી આજુબાજુ ગોઠવાય છે અને જીવને અસંગ તત્વનું ભાન નહીં હોવાથી આ સર્વ સામગ્રીઓથી હું અસંગ છું, એવું અસંગ તત્વનું અંતરમાં ભાન નહીં હોવાથી એની અંદર લપટાય છે, ત્યારે એ નવા તીવ્ર પાપને બાંધે છે. દેવલોકના જીવો એકેન્દ્રીમાં વિશેષપણે જાય છે, મનુષ્યમાંથી સીધા એકેન્દ્રીમાં જનાર એટલા સંખ્યા નથી જેટલા દેવમાંથી સીધા એકેન્દ્રીમાં જાય છે. મિથ્યા દ્રષ્ટિ દેવો તીવ્રપણે બાહ્ય સંયોગોમાં એટલા રસથી પરિણમે છે એને છેલ્લા પરિણામ બહુ બગડે છે, એને અહીંયા શું છે અચિંત મૃત્યુ આવે છે. 8 કિલના કેસ સંભળાય છે, એને 6 મહિના પહેલા કહી દે છે, એની માળા ગળાની કહી દે છે, એના ફૂલ કરમાય છે, એને એક નિશાની સિગ્નલ મળે છે કે આજથી 6 મહિને હવે તમારી આ સ્થિતિ પૂરી થાય છે. સર્વસ્વપણે એને ત્યાં માનેલું હોવાથી પરિણામ ઘણા બગડે છે. આ બધા સંયોગનો વિયોગ થશે એમાં જુરી જુરીને મરે એવી એની પરિસ્થિતિ છે. એ પરિણામથી એને એકેન્દ્રિયાદીની ગતિ થઈ જાય છે. એવી મતિ એવી જ ગતિ થઈ એની, એની મતિ જ એવી હતી. જળમાં વધારે તીવ્ર રસ લેવો, જળ જેવો થઈ જવાની મતિ હતી. જૈન સંપ્રદાય સિવાય એકેન્દ્રીય જીવોને લોકો જીવો તરીકે સ્વીકારતા નથી. પથ્થરનો જીવ, પૃથ્વીનો જીવ, પાણીનો જીવ, અગ્નિનો જીવ, કોઈ તો બધા જડ જ માને છે, કોઈ જીવ તરીકે સ્વીકારતા જ નથી. એનું કારણ શું કે જળ જેવી જળમાં તન્મય, ઘણે તન્મયપણે પરિણતિ એની કામ કરે છે. એટલે જેવી મતિ એવી ગતિ. હા, એ જે અગ્નિ દેખાય છે ને એ એનો દેહ છે. જેમ અત્યારે દેહ દેખાય છે, આત્મા કોઈને નથી દેખાતો. મારો મારો દેહ જોઈએ છે, આત્મા અરૂપી છે. કોઈ ચક્ષુ ઇન્દ્રિયથી આત્મા દેખાય નહીં, પણ જે દેખાય છે તે દેહ છે. પાણી જે દેખાય છે તે પાણી કાય છે, પાણી કાય કહ્યું છે, અગ્નિ કાય કહ્યું છે, વનસ્પતિ કાય કહ્યું છે, વાયુ કાય કહ્યું છે, એ એની કાય એટલે શરીર છે. પણ અનંતા જીવો છે એમાં, એક જીવની એ કાય નથી. એક પાણીનું બિંદુ દેખાય છે, અનંતા જીવોની કાય છે એમ છે. એને લોકો જીવ તરીકે સ્વીકારે નહીં એવી સ્થિતિમાં. એને પોતે જો પોતાને સ્વીકાર્યો નથી તો બીજા પણ જગત એને સ્વીકારતો નથી, એ પરિસ્થિતિ ઊભી થાય છે. એમાં તો એમાં ને એમાં મરે છે. એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મમરણ કરે છે. જે જીવો ત્યાં છે એ ત્યાંને ત્યાં એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મમરણ કરે છે. આવું શાસ્ત્ર પ્રમાણ છે. અગ્નિ પ્રજ્વલિત હોય ત્યારે પણ, બુજાઈ જાય ત્યારે તો સવાલ જ નથી કે કોઈ જીવે છે. બરોબર. પ્રજ્વલિત રહે ત્યારે પણ એમાં રહેલા જીવો એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મમરણ કરે છે. દેહમાં દોષ છે, પ્રગટાવવામાં દોષ છે ને ઠારવામાં દોષ છે. એટલે તો ઈચ્છા માત્ર દોષ કરે છે. એક તો તે ઈચ્છા પોતાના આત્માનો ઘાત કરે છે. તે ઈચ્છા અનુસાર કોઈ બાહ્ય ક્રિયા થવા લાયક હોય મન વચન કાયાની, તો તે પરજીવોનો ઘાત કરે છે. ઈચ્છાના નિમિત્તે જે કોઈ ક્રિયા થાય છે એ પરજીવોનો ઘાત કરે છે. ભગવાન સિદ્ધ પરમાત્માને વાણી બંધ રહી એનું કારણ શું? બગાડ થયો આત્માનો કે કોઈ બારમાં સંયોગનો લાભ નુકસાન આપણે જે આંકીએ છીએ એ આત્મામાં નહીં હોવા છતાં આત્માનું આંકીએ છે. આ મને લાભ છે, આ મને નુકસાન છે. ખરેખર લાભ નુકસાન છે નહીં આત્માને, છતાં માનતા ઈચ્છા છે આગળ રહેશે નહીં. એને લાભ નુકસાન ગણતા નહીં હોવા છતાં એને ગણતરીમાં લેતા ઈચ્છા થયા વિના પછી રહેશે નહીં. પછી જેમ લાભ થશે તેમ જ ઈચ્છા, જેમ લાભ નક્કી કર્યો હશે તેમ જ ઈચ્છા કામ કરશે, પછી વિરુદ્ધ નહીં કામ કરી શકે. એટલે જ ભગવાનની ધ્યાનસ્થ પ્રતિમાનું સ્થાપન કેમ છે કે બસ એ ઉપદેશ આપે છે. મૌનપણે વિતરાગી મુદ્રા મૌનપણે બોધ આપે છે કે સ્વરૂપસ્થ થઈ જાય. એક ક્ષણ નો તારો પ્રથમ સ્વરૂપસ્થ નો ભાવ અંત જન્મ મરણ નો નાશ કરે છે અને મુક્તિ નો અંકુર એમાંથી ફૂટે છે, મોક્ષ દશાનો અંકુર એમાંથી એવો ફૂટે છે કે એમાંથી મોક્ષ ફળ પ્રગટ થયા વિના રહે જ નહીં. આવો મહિમા પ્રથમ જગન્ય દશાનો છે, કહેવાની જરૂર નથી કે એ દશાનો વિકાસ થાય. તો વિશેષ વિશેષે આત્મિક દશામાં મુક્તિનો આનંદ વધતો જાય છે અને પૂર્ણ થાય છે, એ સમજાવવાની જરૂર હતી. અહીંયા કહે છે કે હવે પ્રશ્ન ઉઠાયો છે 151 માં, થોડું લઈ લીધું અનુસંધાન, કેમ કે વિષય તે નોતે ચાલે છે. આ બોલ પણ 274 ગાથાનો છે, 151 છે. તો પછી અમારે શાસ્ત્ર ભણવા કે નહીં? બીજી ક્રિયાને આપ બાહ્ય ક્રિયા કહો, શુભોપયોગની ક્રિયા કહો, પણ શાસ્ત્ર ભણતર તો જ્ઞાનનું નિમિત્ત છે, આત્મજ્ઞાનનું નિમિત્ત છે, અમારે શાસ્ત્ર ભણવા કે નહીં? આ પ્રશ્ન ઉઠાવ્યો છે, પ્રયોજનભૂત પ્રશ્ન છે. તેનું સમાધાન કે આત્માના લક્ષ્ય શાસ્ત્ર ભણવા, તેમ પ્રવચન સારમાં કહ્યું છે. આત્માના લક્ષ્ય શાસ્ત્ર ભણવા, તેમ પ્રવચન સારમાં કહ્યું છે. જવાબ શું આપ્યો? ભણવા ન ભણવાનો સીધો જવાબ નહીં, પણ આત્માના લક્ષ્ય શાસ્ત્ર ભણવા. એનો અર્થ એમ છે કે શાસ્ત્ર ભણતરનો જે સુયોગ્ય પ્રકાર છે, તે પ્રકારે તે શાસ્ત્ર ભણતરની ક્રિયા થવી ઘટે છે. બીજા અયોગ્ય પ્રકારે શાસ્ત્ર ભણતરની ક્રિયા થવી જોઈએ નહીં. શાસ્ત્ર ભણતરના કાળમાં, હવે એનું થોડું પૃથક્કરણ કરીએ, કે શાસ્ત્ર ભણતરના કાળમાં શાસ્ત્ર ભણવાની એક ઈચ્છા, શાસ્ત્ર તરફના રાગનો એક પ્રકાર ઉત્પન્ન થાય છે, ઈચ્છા થાય છે કે શાસ્ત્ર ભણીએ. તો શાસ્ત્ર ભણતરના કાળમાં એક રાગનો પણ ભાગ છે, અને શાસ્ત્ર ભણવાના કાળે જ્ઞાનનો ઉપયોગ પણ કાર્ય કરે છે કે આમાં કહેવા શું માગે છે, કે એમાં શુદ્ધાત્મા બતાવવા માગે છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવવા માગે છે, એટલે કે શુદ્ધ જ્ઞાન બતાવવા માગે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવવા માગે છે એટલે શુદ્ધ જ્ઞાન બતાવવા માગે છે, એકનું જ્ઞાન બતાવવા માગે છે. તો એણે જે જ્ઞાન એમાં સમજવા માગે છે, જ્ઞાનનું સ્વરૂપ, શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ, તે પોતાનું સ્વરૂપ સમજવાનું છે ત્યાં, એટલે એનું લક્ષ્ય ફરવું જોઈએ.
બરોબર.
શું કહે છે? કે જ્ઞાન જ્યારે જ્ઞાનનું સ્વરૂપ એટલે પોતાનું સ્વરૂપ સમજવા પ્રયાસ કરે, ત્યારે એનું વલણ પોતા તરફ આવવું જોઈએ, એનું વલણ પોતા તરફ આવી જવું જોઈએ. જ્ઞાનનું વલણ જ્ઞાન ઉપર આવવું જોઈએ કે આમાં મારું એકનું સ્વરૂપ શું છે. આત્મઅવલોકન કાઢી શકે છે તમારે ઘરે છે? ઘણા વખતે આત્મઅવલોકન જોઈએ લઈને બેઠા નતા, પણ એનું પાનું નીકળ્યું, એમાંથી ચાલી ગયું બધું. શુદ્ધ જ્ઞાન, જ્ઞાન ગુણ નું સ્વરૂપ એમ લીધું છે. જ્ઞાન નું સ્વરૂપ નિર્વિકલ્પ છે એમ કહ્યું. કે છે પણ સ્વપર પ્રકાશક છે, તો કે સ્વપર પ્રકાશક નિર્વિકલ્પ છે. ઠીક, આ કેવી રીતે? કે જે જ્ઞાન જ્ઞાનનો અનુભવ કરે છે, જે જ્ઞાન જ્ઞાનને વેદે છે, એમાં પોતાને હયાતપણે અનુભવ કરે છે. જ્ઞાન પોતાની હયાતીનો વેદન કરે છે, અનુભવ કરે છે,
બરોબર,
ત્યારે એમ અનુભવ કરે છે કે આ હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું, એકલા જ્ઞાન સ્વરૂપ છું, અને એમાં કાંઈ નથી, મારા સિવાય એમાં કાંઈ નથી. પોતાનો શુદ્ધપણે અનુભવ કરતા બીજાનો એમાં કાંઈ મળવું થતું નથી, ભળવું થતું નથી, એવું પરનું જ્ઞાન આવી જાય છે. પોતાનું જ્ઞાન થતાં પરનું જ્ઞાન કેમ આવ્યું? નિર્વિકલ્પણે આવ્યું કે આમાં હું જ છું, અને જ્ઞાનમયપણા સિવાય, મારા જ્ઞાનમયપણા સિવાય આમાં પર કાંઈ નથી. અને તેથી જ નવ તત્વમાં પરને એક અજીવ કહીને મૂકી દીધું છે. નહીતર એ અજીવમાં પાંચ અજીવ છે, ઉદગળ, ધર્માસ્થિ, ધર્માસ્થિ, આકાશ ને સાત, પણ એમાં નવ તત્વમાં એનો વિસ્તાર જ નથી. એકમાં પાંચ દ્રવ્ય મૂક્યા, પાંચ દ્રવ્યના અનંતા ગુણ મૂક્યા, પાંચ દ્રવ્યના અનંતા પર્યાયો આવી ગયા. એક તત્વ એને નવમે ભાગે એક સ્થાન મળ્યું, અને તે પણ પર તરીકે જાણવા માટે. પર જાણ્યું, પરને પર તરીકે જાણ્યું, એટલે એ સિવાય એનું બીજું કોઈ પ્રયોજન નથી કે પર કેવું છે. જે ગામ જાવું નહીં એનું નામ શું લેવું એમ નથી કેતા આપણે ત્યાં. એમ જે પર આત્માને રાગનું, આકુલતાનું, અશાંતિનું, દુઃખનું ને પરિભ્રમણનું નિમિત્ત થાય છે, એની ચર્ચા શું લાવી એમ કે છે. નવ તત્વમાં એને એક અજીવ તત્વનું સ્થાન આપ્યું.
જીવ નહીં, અજીવ,
અજીવ, જે પણ આમ જીવ નહીં એમ નાખ્યું કરીને, જીવના નામથી એને કહી દીધું કે અજીવ છે આ, જીવ નહીં, બસ આટલું છે. વળી એમાં પૂદગોળ કોણ ને ધર્માસ્થિ કોણ, એની જીવ નહીં એમાં બધા આવી ગયા, અજીવ કહેતા આવી રીતે લીધું. કેટલું પ્રયોજનથી નવ તત્વનું સંકલન છે. પ્રયોજનનો દ્રષ્ટિકોણથી દ્રષ્ટિપાત કરે તો એમ થાય કે વાહ, બિચિનજી કાશલી વાત. પ્રકરણ છે ને પછી પ્રકરણ પછી લીલાસમાં આવે છે. ગુણ ટીકા નામ ગુણનું સ્વરૂપ છે ને બેન, ચૌદ ને પાને છે. હવે જ્ઞાન ગુણનું સ્વરૂપ કહીએ છીએ, જ્ઞાન જાણપણ, જ્ઞાન જાણપણું એ રીતે નિર્વિકલ્પ છે. શરૂઆત અહીંથી કરે છે. જ્ઞાન ગુણનું સ્વરૂપ કહીએ છીએ તેમાં જ્ઞાન એટલે જાણપણું એ રીતે નિર્વિકલ્પ છે. તે સ્વજ્ઞને જાણે છે, તે પરજ્ઞેયોને જાણવામાં જ્ઞાન નિશ્ચયથી જાણે તો જ્ઞાન જળ થાય. તાદાત્મ વૃત્તિથી એક થઈ જાય, તેથી નિશ્ચયથી તો ન જાણે, ઉપચારથી જાણે તો સર્વજ્ઞતા કઈ રીતે બને. જો ઉપચાર માત્ર તો જૂઠો છે તો સર્વજ્ઞ પણ જૂઠું થાય તે ન બને, તેનું સમાધાન પોતાના પોતે પ્રશ્ન ઉપર આવે. જ્ઞાન છે એ નિર્વિકલ્પ છે, સ્વપર જ્ઞાન સ્વપર પદાર્થોને જાણે છે, પણ સ્વપર પદાર્થોને જાણતા પર પદાર્થોમાં જો તન્મય થાય તો જ્ઞાન જડ થાય. પણ સર્વજ્ઞપણું કયું છે, તેથી સર્વજ્ઞપણું પર પદાર્થને જાણવું જૂઠું કહીએ તો સર્વજ્ઞપણું જૂઠું થાય. તો જ્ઞાનનું સ્વરૂપ કઈ રીતે છે, આમ પ્રશ્ન ઉઠાવ્યો છે. જેમ અરીસામાં ઘોડો વસ્ત્ર વગેરે દેખાય છે, ત્યાં જે દેખવું તે તો ઉપચાર દર્શન નથી, દેખવું તે ઉપચાર દર્શન નથી, વાસ્તવિકતા છે. તેમ જ્ઞાન જ્ઞેયોને પ્રત્યક્ષ દેખે છે તે તો જૂઠું નથી, પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક શક્તિ છે. જે જ્ઞાનનો ઉપયોગ છે, ઉપયોગ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક શક્તિ છે, તે પોતાના સ્વરૂપ પ્રકાશનમાં નિશ્ચળ વ્યાપ્ત વ્યાપક વડે લીન થયેલો અખંડ પ્રકાશ છે. પોતાના સ્વરૂપ પ્રકાશનમાં જ્ઞાન પોતાના સ્વરૂપનું પ્રકાશન કરી રહ્યું છે, તેમાં સદાય છે. જ્ઞાન જ્ઞાનપણે સદાય પ્રકાશમાન છે, તેથી તેને નિશ્ચળ સ્વરૂપ પ્રકાશન કહેવામાં આવે છે. કેમ કે સ્વરૂપ પ્રકાશનથી જ્ઞાન ક્યારે ચલિત થતું નથી, એવા નિશ્ચળ વ્યાપ વ્યાપક વડે લીન થયેલો અખંડ પ્રકાશ છે. જ્ઞાન જ્ઞાનમાં વ્યાપી વ્યાપકપણે રહેલો અખંડ પ્રકાશ છે, જેમાં ખંડિતપણું થતું નથી. પરનું પ્રકાશન તો છે, પરંતુ વ્યાપક રૂપ એકતા નથી. પર જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે તો પણ પર જ્ઞાનમાં વ્યાપતું નથી, જ્ઞાન પરમાં વ્યાપતું નથી, એમ કે છે. અર્થાત પરને જાણતા જ્ઞાન પર સાથે એકમેક થતું નથી, છતાં જ્ઞાન પરને જાણે છે તે ઉપચાર સંજ્ઞા થઈ. ઉપચાર સંજ્ઞા કેમ થઈ, કે એક પદાર્થનું નિરપેક્ષ કથન કરવું જોઈએ, તેના બદલે પર સાપેક્ષ કથન કરવામાં આવ્યું. જ્ઞાન જાણે છે એમાં પરને જાણે છે એવું પર સાપેક્ષ એનું કથન થયું, તેથી તેને ઉપચાર સંજ્ઞા થઈ. પણ એવું પરને જાણવારૂપ જે વસ્તુની શક્તિ તે ઉપચાર નથી. શું ખુલાસો થાય? પરને જાણે છે કહેવું તે ઉપચરિત કથન છે, પણ એવી જે પરને જાણવારૂપ શક્તિ તે ઉપચરિત નથી, તે ઉપચાર નથી, તે તો નિશ્ચય શક્તિ છે. એ વાત વિશેષ લખી છે. આપણે તો મુદ્દે એટલો હતો, એ તો સ્વપર પ્રકાશકનો વિષય છે, પછી એની એની ચર્ચા કરી છે, જેનો ખુલાસો છે. પણ એ રીતે નિર્વિકલ્પ છે એમ કેવું છે. આમ તો સર્વ ગુણો ગુણપણે નિર્વિકલ્પ છે, આત્માના સર્વ ગુણો ગુણોપણે નિર્વિકલ્પ છે. પણ જ્ઞાન તો અહીંયા સ્વપર પ્રકાશક કહીને પણ નિર્વિકલ્પ કહી દીધું છે, એ નિર્વિકલ્પ જ્ઞાનનું સ્વરૂપ છે. એટલે જ્ઞાનને સ્વરૂપે જોવું હોય, જ્ઞાનને સ્વભાવે જોવું હોય, તો એને એના નિર્વિકલ્પ સ્વરૂપે અને નિર્વિકલ્પ સ્વભાવે જોવું જોઈએ, તો જ્ઞાનનું સ્વરૂપ કેવું છે એ જણાય છે. આપણે કઈ મુદ્દો એ ચાલે છે
બરોબર.
હા, એ વિશે સ્વના જ્ઞાનમાં પરના અભાવરૂપ જ્ઞાન, એમ પરનું જ્ઞાન આવી જાય છે નિર્વિકલ્પ પણે. સ્વપ્ર પ્રકાશક નિર્વિકલ્પ કેમ કેવું? અહીંયા તો એમ દેખાય છે કે જીવ પરનો વિકલ્પ કરે છે અને પરનું જ્ઞાન થાય છે. અમારો અનુભવ એમ કે છે કે જીવ પરનો વિકલ્પ કરે છે અને પરનું જ્ઞાન થાય છે. કે છે કે એ પરનું જ્ઞાન તને પ્રયોજનભૂતપણે થતું નથી. જો ચોરને ચોર તરીકે ન ઓળખે તો એ વ્યક્તિને જાણ્યાનું પ્રયોજન થયું નહીં. તો એ વ્યક્તિ ચોરી કરી જશે ત્યાં સુધી તને ખબર પડશે
નહીં,
ભલે એનો રૂપ રંગ બધી તને ખબર હોય. પણ ઘરમાં પેસી ગયેલા માણસનું મોઢું ન દેખાય અને માત્ર એનો પગનો અંગૂઠો દેખાય તો પણ ચોર છે એનું પ્રયોજન ભૂત જ્ઞાન થઈ ગયું. પ્રયોજનને લાગે વળગે છે ત્યાં સુધી શું છે કે પ્રયોજનના દ્રષ્ટિકોણથી એનું જ્ઞાન થાય એટલું પર્યાપ્ત છે. અને એ જ્ઞાન એના નિર્વિકલ્પ સ્વરૂપમાં પણ પ્રયોજન ભૂતપણે જ નવે તત્વનું જ્ઞાન ભૂતાર્થ આશ્રિત આ રીતે થઈ જાય છે. નવે તત્વનું જ્ઞાન ભૂતાર્થ આશ્રિત થવું તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. તે નિગાસા છે સમય. રાગ નું અને વિકલ્પ નું મૂળ ભગવાને અજ્ઞાન કહ્યું છે.
બરોબર.
પ્રશ્ન કર્યો છે આગળ, આ બંધ અધિકાર નો એક પ્રશ્ન કે આ આત્માને અંદર કોઈ રાગ ની ઈચ્છા ની વિકલ્પ ની કોઈ ખાણ પડી છે કે આ અંદર થી ઉખલાટ કરે છે? શું આ એવી ક્યાંક કઈ ખાણ છે કે જેમાંથી આ સતતપણે રાગ આવ્યા જ કરે છે? તો કે છે કે અજ્ઞાન એની ખાણ છે, બીજી કોઈ નથી. પોતાનું જ રાગ રહિત નિર્વિકલ્પ સ્વરૂપ છે એ સ્વરૂપના અજ્ઞાન ને લઈને રાગ થયા જ કરે છે. કોઈ જીવને સ્વરૂપનું અજ્ઞાન ન ટળે ત્યાં સુધી રાગ બંધ થવાનો કોઈ પ્રકાર નથી, કોઈ ઉપાય નથી, કોઈ છેડો આવે એવું નથી, એનો આરો આવે એવું નથી, છેડો આવે એવું નથી. આ
પરિસ્થિતિ
તો આ પ્રશ્ન બહુ સરસ છે કે અમારે શાસ્ત્ર ભણવા કે નહીં, આ પ્રશ્ન ઉઠાવ્યો. તો કે છે કે આત્માના લક્ષ્ય શાસ્ત્ર ભણવા. બહુ એક વચનમાં એટલી ગંભીરતા છે કે ભાઈ તમે આત્માના લક્ષ્ય શાસ્ત્ર ભણવાનો આજ્ઞા છે જ્યાં સુધી તારી શાસ્ત્ર આત્મજ્ઞાન થવાની સ્થિતિ નથી થઈ ત્યાં સુધી તારે શું કરવું જોઈએ કે આત્મલક્ષ્ય શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ એમ ન છોડ્યું, સ્વાધ્યાય કરો એમ આત્મલક્ષ્ય કરવું જોઈએ. પ્રવચન સારનો આધાર આપ્યો. પ્રવચન સારમાં કહ્યું છે કે શાસ્ત્રમાં પણ એ વાત છે કે એમ પોતે કહે છે પણ શાસ્ત્રનો આધાર છે. એમ કેવું છે શાસ્ત્રનું એમ કેવું છે કે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત આનંદની મૂર્તિ છે તેનું જ્ઞાન કરવું, અનુભવ કરવો. શું કહે છે કે જે જ્ઞાનના લક્ષ્ય સ્વલક્ષ્ય આત્મા ઓળખાય અને જે આત્મતત્વ પરમાત્મ તત્વ સ્વરૂપે ઓળખાણમાં આવે, પરમ તત્વ છે ને એકનું, એટલે પરમ ને પરમ એટલે એકનું, પરમ છે એ પણ એના શુદ્ધપણાનું વાચક છે. પરમ આત્મા એટલે પરમાત્મા. જ્યારે આત્માનું મૂળ સ્વરૂપ, મૂળ સ્વરૂપ, મૂળ સ્વરૂપ લે છે ને, આત્માનું મૂળ સ્વરૂપ મૂળ સ્વરૂપ કહો કે પરમાત્મા કહો, એ જયારે એને લક્ષમાં આવતા, ઓળખાણમાં આવતા, એનો અનંત મહિમા ઉત્પન્ન થાય છે. અનંત મહિમા ધારી હોવાથી એનો અનંત મહિમા સ્વરૂપની ઓળખાણ થતા સ્વરૂપના લક્ષે અનંત મહિમા ઉત્પન્ન થાય. એ મહિમાવાળા પરિણામના વેગવંત પરિણામને પુરુષાર્થયુક્ત પરિણામ કહેવામાં આવે છે, કે જેના સ્વરૂપ પ્રત્યે વેગને રોકવા જગતમાં કોઈ સમર્થ નથી. કોઈ અનુકૂળતાઓ એને રોકી શકે એમ નથી, અને કોઈ પ્રતિકૂળતાઓ પણ તેને રોકી શકે એમ નથી.
બરોબર.
જેણે ભગવાનને ભાળ્યા અને ભગવાનને ઓળખા, એ જ્ઞાનને ભગવાનથી દૂર રાખવામાં કોઈ સમર્થ છે
નહીં.
વિશેષ વિષય એનો એ છે, આપણે થોડી ચર્ચા ચાલી, કે એ પ્રત્યક્ષ સ્વરૂપ છે, પરિપૂર્ણ પ્રત્યક્ષ સ્વરૂપ છે. ભગવાન આત્મા સહજ જ્ઞાન, સહજ પ્રત્યક્ષ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનને ઓળખવું છે, આત્માને ઓળખવું છે, એટલે સહજ જ્ઞાન, શુદ્ધ જ્ઞાનને ઓળખવું છે, કે જે પ્રત્યક્ષ સ્વરૂપ છે. જે પોતે પ્રત્યક્ષ છે, એમાં એને પરોક્ષ રહેવાનું કઈ રીતે બને? પોતે જ પ્રત્યક્ષ સ્વરૂપે છે તો પોતે જ પોતાથી પરોક્ષ રહેવાનું કઈ રીતે બની શકે? કોઈ રીતે બની શકે નથી. એટલે પ્રત્યક્ષ જ છું એવા પરિણમનમાં, એવા નિજ સ્વરૂપમય પરિણમનમાં પરોક્ષપણાનો અભાવ થઈ જાય છે. પરોક્ષપણો પરિણમનમાં ટકી શકતો નથી. એમ આત્માના લક્ષે એમ કહે છે, સ્વરૂપના લક્ષે શાસ્ત્ર ભણવા. આમાં હજી એક પ્રશ્ન છે, તમે ન ઉઠાવો તો એટલે, કે મુમુક્ષુ જીવો એમ કહે. ભાઈ, ઘણા વખતથી આ શાસ્ત્રો વાંચીએ છીએ, અને એ શાસ્ત્રો વાંચવા માટે અમારે બીજું કોઈ પ્રયોજન નથી. અમારે તો આત્મા જ જોઈએ છે. આત્માનું જ્ઞાન કરવા માટે શાસ્ત્રનું ભણતર અમે હાથમાં લઈએ છીએ, પણ અમારે ઘણી અમારી ઈચ્છા છે, છતાં જે યથાર્થ પ્રકારે શાસ્ત્ર ભણતર સ્વરૂપ લક્ષ્ય તો કરવું છે, પણ થતું નથી. એનું શું કરવું? આત્માના લક્ષ્ય ભણવું છે, પણ આત્માના લક્ષ્ય નથી ભણાતું, એનું શું કરવું? આ પ્રશ્ન થાય બરોબર છે. કે છે કે ભાઈ, આત્માના લક્ષ્ય નથી થતું તો પર લક્ષ્ય થાય છે, એ વાત તો નક્કી છે. બે સિવાય ત્રીજું લક્ષ્ય નથી. એક આત્મા, ત્યાં સ્વલક્ષ્ય ને ત્યાં પરલક્ષ્ય, ત્રીજું તો કઈ છે ને સ્વ ને પર સિવાય જગતમાં. તો પરલક્ષ્ય થાય છે એનું કોઈ તે અવલોકન કર્યું છે? અનુભવનો માર્ગ અવલોકનથી શરૂ થાય છે.
બરોબર.
વિચાર વિકલ્પ માત્રથી નહીં. ભલે અવલોકનના કાળમાં વિચાર છે, પણ એકલો વિચાર હોય ને અવલોકનનો હોય, તો એ વિચાર માત્ર એક ધારણા જ્ઞાનનો, પૂરી ધારણા જ્ઞાનનો, શુષ્ક જ્ઞાનનો, એક અયથાર્થ પ્રકારનો જ્ઞાનનો એક પ્રયત્ન થશે. શાસ્ત્ર જ્ઞાનનો પ્રયત્ન એ માત્ર શુષ્ક અને ધારણા જ્ઞાનનો પ્રયત્ન થશે. જો સાથે અવલોકન હોય તો પરલક્ષ્ય થાય છે, એટલો તો તને ખ્યાલ જોવો જોઈએ. અને એ પરલક્ષ્યમાં શું તને પરલક્ષ્ય છે એ પણ તને ખ્યાલ જોવો જોઈએ. તો એને નુકસાનને કોઈ ચલાવવા માંગે નહીં. કોઈ નુકસાનને ચલાવવા માંગતો નુકસાન ચાલુ રહે એવું કોઈ છે?
કોઈ છે
ભાઈ. તો મીણબત્તી અમથી અમથી હળગતી હોય તો ઓલવવી કે નહીં? એ અમથી હળ જે છે એટલે કે નુકસાન જાય છે. જે ઘીના ડબ્બામાં ઘી ફેર્યું હોય એ કાણો હોય, ઘી હાલ્યું જતું હોય, જોઈ રહીએ
નહીં?
ઘી ઢોળાઈ જતું હોય કોઈ જોઈ રહીએ છે? ઘી ઢોળાય છે એમ કે મોંઘા ભાવની ચીજ છે. પાણી ઢોળાતું હોય ને તો એ નો ચલાવે, ઘી ઢોળાય તો નો ચલાવે. પાણીનું મટકું ફૂટી ગયું હોય, પાણી હાલ્યું જતું હોય, ભલે ધીમું ધીમું જતું હોય, ધીમું ધીમું થોડું પાણી જાય માં વાંધો હો, પાણી તો નીકળો
નુકસાન થાય.
નુકસાન કોઈ નહીં ચલાવવું નથી,
બરોબર?
ખ્યાલમાં આવવું જોઈએ કે આ નુકસાન છે. જ્ઞાન એક એવી ચીજ છે કે જો એ યથાર્થપણે પ્રવર્તે છે તો એ નુકસાનને બંધ કરે છે અને લાભને શરૂ કરે છે, અને એનું નામ જ્ઞાન છે. એમ ન થાય ત્યાં સુધી જ્ઞાન નથી, પણ જ્ઞાનનો જ અજ્ઞાન પર્યાય છે. પર્યાયાંતરે પરિણમેલું જ્ઞાન તે જ્ઞાનનો જ અજ્ઞાન પર્યાય છે. એટલે એમ કહે છે, ત્યાં તો બહુ સરસ છે આત્મશાસ્ત્રમાં તો ઉપયોગ લક્ષણમ દ્રવ્યમ. જીવ દ્રવ્ય છે તે ઉપયોગ લક્ષણ છે એમ એને જ્ઞાનથી તો બતાવ્યું છે. હવે પોતે અવલોકનમાં તો લે કે આમાં જ્ઞાન એટલે શું. જ્ઞાન જ્ઞાનનું અવલોકન કરે તો એમાં એકનું જ્ઞાન શું, અને પરપદાર્થનું પ્રતિબિંબ પડતા અધ્યાસ શું. અધ્યાસ એટલે પર મારામાં આવે છે, રાગ મારામાં આવે છે, ખાટું ખારું તીખું શીતુષ્ણ મારામાં આવે છે. એવું જે જ્ઞાનમાં બીજા પદાર્થ નહીં હોવા છતાં એના હયાતીનો સ્વીકાર, એને અશુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. એને જ્ઞાનની અશુદ્ધતા એને ઊભી કરી ત્યાં, તો કે જ્ઞાન અશુદ્ધ થઈ શકતું નથી. કરવું હોય તો પણ થઈ શકતું નથી, પણ અભ્યાસ થવાની સંભાવના છે એને જ અશુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે, અથવા ભ્રાંતિ કહેવામાં આવે છે. એમ સ્વરૂપ લક્ષે શાસ્ત્ર ભણવા તેમ પ્રવચન સારમાં કહ્યું છે. લગ્ની ફરખી નથી, પૂજ્ય બેન શ્રી કહે છે ત્યાં સુધી આ વિષયની ટૂધી પોઈન્ટ વિચારીએ તો જીવની લગ્ની સરખી નથી. જો એને પોતાના સ્વરૂપ પ્રાપ્તિની લગ્ની હોય તો એને શાસ્ત્રમાં જે કહેવા ધારે છે આત્મા, અથવા જ્ઞાનીના વચનમાં જે આત્મા કહેવા ધારે છે જ્ઞાની, એ એના વચન ઉપરથી એનું વાંચી પકડાયા વિના રહે. અને જ્યાં સુધી લગ્ની ન હોય ત્યાં સુધી પોકારી પોકારીને કહે તો પણ એનું વાંચે એને પકડાય નહીં. કેમ કે વાંચ પોતે છે. જે કાંઈ વચન પૂતગળ છે ભલે જ્ઞાનીના, તે પૂતગળમાં તો કાંઈ આત્મા નથી, તે વચન પૂતગળમાં આત્મા નથી, પણ એનો વાચ એ પોતાનું નિજ સ્વરૂપ છે. અને એ નિજ સ્વરૂપ ઉપર લક્ષ જોવું, એનું જ્ઞાન થવું, એનો અનુભવ થવો, એમ એ કહેવા ધારે છે. તેથી એને નિમિત્ત નૈમિતિક સંબંધે જોડ્યા છે. આટલી વાત છે. પણ ક્યારે કે પોતે લક્ષ કરે ત્યારે, નહીતર નિમિત્ત પણ હું લાગુ પડતો. મૂંઝવણ થાય કે કેમ થતું નથી, કેમ થતું નથી, પણ હરખી મૂંઝવણ થાય તો રસ્તો નીકળ્યા વગર રે નહી. અંતરના ઊંડાણ માંથી રુચિ ને લગ્ન લાગવી જોઈએ, તે વિધિ બાકી રહી જાય છે. 6 મહિનાની વાત આવે છે ને શાસ્ત્રમાં, સમાચારમાં આવે છે. 6 મહિના તારા માટે બસ છે. ક્યાં 6 મહિના? કે જયારે આ જીવને ખરી તાલા જેવી લાગે ત્યારે 6 મહિના, નહીં તો 1 કે 6 મહિના એના માટે છે. બેનશ્રી સ્પષ્ટ કર્યું છે કે તારે તારી લગ્નની અંદરમાં માર્ગ કરી દેશે. તેની અંદરમાં માર્ગ નથી શૂટતો ને, શું કરવું? કે નથી શૂટતો તો એનું તને કઈ દુઃખ હોવું જોઈએ ને, અથવા વર્તમાન દુઃખ સ્થિત દુઃખની સ્થિતિમાં છું તેથી સુખ શોધે છે ને, તો એ દુઃખ તને કેટલું લાગે છે? જો તને એ દુઃખ સહન થઈ શકે એવું લાગે છે તો તું એમને સહન કરી શકીશ, પણ તને તે સહન ન થાય એવું લાગે, અસહ્ય લાગે, તેથી તું એમાંથી નીકળવાનો પ્રયાસ કર્યા વિના રહીશ. એ અંદરથી માર્ગ કરી દે છે એમ કહે છે. એટલે એને એને આત્માને લક્ષ્ય કહ્યું છે. એવી જે સ્વરૂપ લગ્નિ આત્મ પ્રાપ્તિની જે લગ્નિ છે એને જ આત્માનું લક્ષ્ય કહ્યું છે. એવા લક્ષ્ય જો એ શાસ્ત્ર ભણે તો એમાં જે સિદ્ધાર્થમાં બતાવે છે એ એને વાચ સમજાયા વિના રહેની. કેમ કે શાસ્ત્રનું એમ કહેવું છે કે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત આનંદની મૂર્તિ છે. આત્મા તો ત્રિકાળ સત છે, ચિતનામ જ્ઞાન દર્શન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે, અને તે ચૈતન્ય સ્વરૂપમાં કશાયનો સર્વાંશે અભાવ હોવાથી જ્ઞાન પોતે શુદ્ધ જ્ઞાન પોતે રાગ રહિત અને કષાય રહિત હોવાથી નિરાકુળ આનંદ સ્વરૂપે છે, સુખ સ્વરૂપે છે એવો પ્રભુ પ્રભુ છે. પ્રભુ છે એટલે એની પ્રભુતામાં ક્યાંય લાચારીને દીનતા નથી, એને કોઈની આવશ્યકતાને જરૂર નથી. બિના કિસી કે અભી પૂર્ણ હું ફુગાનીજી લખે છે કે ગુરુદેવના ઉપદેશનો સાર મેં આ લીધો છે. સાર લીધો છે પોતે પણ ચડાવે છે ગુરુના નામે, કે ગુરુદેવના ઉપદેશનો સાર મેં આ લીધો છે કે કોઈના વિના હું અત્યારે જ પરિપૂર્ણ છું, એવી મારી પ્રભુતા છે. આવો પ્રભુ આત્મા કાયમ છે, અનાદિ અનંત છે, શાશ્વત છે એટલે અનાદિ અનંત છે, આનંદની મૂર્તિ છે. જે મીણની મૂર્તિ હોય છે, ધાતુની મૂર્તિ હોય છે, પાષાણની આનંદની જ આખી મૂર્તિ છે. બેહદ અપરિમિત આનંદ એની અંદર શાશ્વતપણે રહેલો છે. એમ નથી કે ક્ષણમાં ભોગવાયા પછી આનંદ નથી, એમ નથી. પરિણામનો પ્રવાહ ચાલ્યો જાય છે, અનેક ગુણોનું પરિણમન સાધક દશાની અંદર શુદ્ધ અશુદ્ધ મિશ્ર ભલે હો, પણ આવો આનંદ મૂર્તિ આત્મા શાશ્વત ઊભો છે, અચલિત પણ ઊભો છે, એમાં ક્યાંય પ્રવાહિત પણ નથી. એવા આનંદ ઘનમાં કોઈ પ્રવાહિત પણ નથી. પરિણામ છે ભલે પ્રવાહિત હોય, વહેતી ચીજ હોય, પણ આત્મા પ્રવાહિત નથી. આત્મા શાશ્વત તંકોત્કીર્ણ એમ નેમ રહે છે. એવા શાશ્વત શાશ્વત ત્રિકાળીનું જ્ઞાન કરવું, તેનું જ્ઞાન કરવું. જ્ઞાન કરવું એટલે અનુભવ કરવો. આમ શાસ્ત્ર ભણવાનો આ આશય છે. ભણે રાખવું એ તો એક રાગના જોરમાં થયા કરે છે કે આ કર્યા જ કરવું, આ કર્યા જ કરવું, આ જ કરવું, આ જ કરવું, એમ નહીં. એમાં જે કહેવા માગે છે એનું અનુસરણ કરવું, એનું અનુકરણ કરવું, એમાં વળવું, ત્યારે એને શાસ્ત્ર ભણતરનો ગુણ એવો ઉચ્ચાર લાગુ પડ્યો. નહીતર એને શાસ્ત્ર ભણતરનો ગુણ છે એ વાત લાગુ પડતી નથી.
જ્ઞાન કરવું એટલે અનુભવ કરવો,
જ્ઞાન કરવું એટલે અનુભવ કરવો, અને એક આત્મ પ્રાપ્તિના લક્ષ્યે જો સત્શાસ્ત્રનું અધ્યયન થાય તો એનું જ્ઞાન થયા વિના રહે નહીં, અનુભવ થયા વિના રહે નહીં. એવી સચોટ અનુભવની વિધિ અને કથનની શૈલીની સચોટતા સર્વ શાસ્ત્રોમાં અને સર્વ જ્ઞાનીઓના વચનમાં પ્રસિદ્ધપણે આવે છે. કોઈનું પણ વચન લ્યો, ચાહે અનુભવ પ્રકાશનું દીપચંદજીનું લ્યો, ચાહે સોગાનીજીનું દૃઢદ્રષ્ટિ પ્રકાશ લો, ચાહે જયશ્રીનું વચનામૃત લ્યો, ગુરુદેવનું વચન લ્યો, કે કુમકુંદાચાર્યનું અમૃતચંદ્રાચાર્યનું વચન લ્યો,
બરોબર
બધામાં આત્મા સચોટપણે દેખાડવામાં આવ્યો છે. એવી સચોટ શૈલીથી દેખાડવામાં આવ્યો છે જીવને અનુભવ થયા વિના જો એ આત્મલક્ષ્ય એનો સ્વાધ્યાય કરે તો આટલી શરત છે. પરલક્ષી જ્ઞાનમાં તો અંગ પૂર્વનું જ્ઞાન દ્રવલિંગી પણ કરે છે, અભવી પણ કરે છે, અભવી પણ દ્રવલિંગી થઈ શકે છે. ત્યાં સુધી તો બાહ્યાચરણ શુભોપયોગની ક્રિયા, પંચમહાવ્રતની અને શાસ્ત્ર અધ્યયનની ક્રિયા અભવીને પણ થાય છે. બાર અંગ અને મુનિપણાનું ચોખ્ખું પાલન, અત્યારેથી હું ગડબડ વાળુંની પણ ચોખ્ખું પાલન અભવી જ રીતે કરે. અગિયાર અંગ, નવ પૂર્વ ઉપરાંત ચૌદ પૂર્વની ત્યાં સુધી જાય, એનો કઈ અર્થ છે? કર્ણાનુયોગ કે ચરણાનુયોગના ભણતરનો લાભ શું? ભાઈ એમ કે છે કે દ્રવ્યાનુયોગમાં તો આત્માનો દ્રવ્ય પર્યાયનો વિષય આવે અને એ ઠીક છે, પણ જે બીજા ત્રણ અનુયોગ છે, કર્ણાનુયોગમાં કર્મની વાત આવે, ચરણાનુયોગમાં બાહ્યાચરણની વાત આવે, પ્રથમાનુયોગમાં અનેક વ્યક્તિઓના ચારિત્રની વાત આવે, ઠીક, એક આખો અનુયોગ છે, વ્યક્તિઓના ચારિત્રનો એક અનુયોગ, કથાનુયોગ, ત્યાં વ્યક્તિ પૂજાનો પ્રશ્ન છે, ભગવાનની માનીની અંદર સંકલિત વિષય છે. આ જે કોઈ પુરાણ પુરુષો છે, જે કોઈ મહાત્માઓ થયા અને થશે, તેની કથાઓ એક ચાર અનુયોગનો એક ભગવાનને સંમત એવો પ્રકાર છે. જ્ઞાનના અનુયોગમાં ભગવાનને સંમત એવો પ્રકાર છે. દિવ્ય ધ્વનિમાં એ વિષય આવેલો છે. દિવ્ય ધ્વનિમાં એમ આવ્યું, જયશ્રી પ્રસિદ્ધ કર્યું ને, કે આ ફતેમંદ કુમાર ઘાતુકી ખંડમાં સૂર્યકીર્તિ નામના તીર્થંકર થશે. વ્યક્તિ પૂજાનો સવાલ નથી, એ કથાનો યોગનો વિષય થઈ જાય છે. ત્યાં તે મહાત્માનો તે પુરુષનો કથાનો યોગનો એ વિષય થાય છે કે જે દિવ્ય ધ્વનિને સંમત છે. એમ છે, તમારે હિન્દી વાળા છાપે છે ને, બહુ વ્યક્તિ પૂજા ન કરો, વ્યક્તિ પૂજા ન કરો, એ નથી, ગુણ પૂજા છે, ગુણ પૂજા છે. કર્ણાનુયોગ કે ચરણાનુયોગ ના ભણતર નો લાભ શું? એમ પૂછે કે તે ચારે અનુયોગ ભણવાનો ગુણ, જવાબમાં એમ આપ્યું છે, પ્રશ્ન બે નો દીધો છે. ચારે અનુયોગમાંથી ભણવાનો ગુણ જે આત્માનો અનુભવ તે પ્રાપ્ત કરવો. ચારે અનુયોગમાં ક્યાંય આત્માના અનુભવનો વિષય બાદ રાખીને કોઈ અનુયોગ ચાલતો નથી, બરોબર, ભરત ચક્રવર્તી છે, એ બધા 64 સલાખા 63 સલાખા વાળા છે, 63 સલાખા
વાળા
હવે કે યુદ્ધ કરતા હોય છે, આખો દિવસ યુદ્ધ કરે, મારો કાપોની લડાઈ હાલે, સાયંકાળે ત્યાં યુદ્ધ બંધ યુદ્ધ વિરામ જાહેર થાય એટલે સંધ્યા કરવા બેસી જાય. આ બ્રાહ્મણો સંધ્યા કરે છે ને સવાર બપોર, સંધ્યા કરે સામે એક પોતાના સ્વરૂપ ચિંતનમાં શુદ્ધ ઉપયોગમાં આવે છે. આ એક સમ્યક દ્રષ્ટિ છે ને, લડાઈની પ્રક્રિયા બંધ થાય ને શુદ્ધ ઉપયોગમાં આવે છે. એને અંદરમાં રાગને કેટલો માર્યો હશે એ અહીંયા વિચારી શકાય એવો વિષય છે કે અહીંયા શાસ્ત્ર વાંચી વાંચી વાંચીને એનો થડ નીકળી જાય તો ઉપયોગ શુદ્ધ થતો નથી. કેમ પણ આટલી બધી જ્ઞાનની ક્રિયા કરે છે ને, એને તો કશાયની ક્રિયા ચાલે, વળી તે પણ અશુભ ઉપયોગ. લડાઈનો ઉપયોગ તો અશુભ ઉપયોગ છે, દ્વેષ ને ક્રોધ. આને કોઈ સરખો હોય સ્પર્ધા કરે એવો તો ઉપયોગ એવો જરાક તીવ્ર થઈને બી ચાલે, પણ લડાઈ બંધ કરીને બેસે ત્યાં શુદ્ધ ઉપયોગમાં આવે. એને કેટલો આત્મરસ હશે કે જેને શુદ્ધ ઉપયોગમાં આવતા વાર લાગતી નથી, અને એને કેટલો રાગ રસ માર્યો હશે કે એને એ રાગ ટળતા વાર લાગતી નથી. ઘણું દ્રઢ કેટલું, અંતરનું પરિણમન કેટલું જામ થઈ ગયું છે કે જેને ચારિત્ર અંગીકાર કરતા કેવળ જ્ઞાન લીધું, છઠ્ઠા ગુણસ્થાનમાં ના આવ્યા. મુનિ દશાના વ્યવહાર ચારિત્રમાં જ પરિણમ્યા નહીં, કેમ કે જયારે વિધિ કરી ત્યારે તો મુનિ દશા નહોતી આવી, ત્યારે તો હજી ચોથું ગુણસ્થાન હોય છે, પંચમ ગુણસ્થાન હોય છે. ધ્યાન કરે ત્યારે પ્રથમ, દીક્ષા પછી પહેલું ધ્યાન કરે ત્યારે સપ્તમ ગુણસ્થાન આવે ત્યારે ભાવલિંગ ભાવમુનિ દશા કહેવામાં આવે. બસ ત્યાંથી તો શ્રેણી માંડી દીધી. છઠ્ઠા ગુણસ્થાનમાં વિકલ્પમાં આવે તો બહાર સંયમનું પાલન કરવું એ પ્રકાર આવે ને, એ પ્રકારમાં આવ્યા. કેટલું અંદરમાં પરિણતિ ધ્યાન થઈ ગઈ છે પહેલેથી. એ બધું ચરણાનુયોગ અને કર્ણાનુયોગમાંથી નીકળે છે. પ્રથમાનુયોગમાંથી એ નીકળે છે તો ચરણાનું અને કર્ણાનુયોગમાં નીકળે એમાં પ્રશ્ન રહેતો નથી. ભરત ચક્રવર્તીના એ પ્રકરણમાંથી શુદ્ધાત્માના અનુભવનો વિષય નીકળે છે, એવા સર્વના ચરિત્રોમાંથી નીકળે છે. તો કર્ણાનુયોગમાંથી અને ચરણાનુયોગમાંથી ન આવે એ પ્રશ્ન રહેતો નથી. કેમ કે કર્ણાનુયોગમાં પણ જે કર્મની વ્યવસ્થા છે, કર્મના ફળ છે, ફળના ભોગવતાના સ્થાન છે, જે ત્રણ લોકની રચના છે, એ ત્યાંથી માંડી બધું કર્ણાનુયોગમાં આવે છે. અને ગુણસ્થાન અનુસાર તે કર્મબંધનના પ્રકાર, એની ઉદય, એની સ્થિતિ, એના અનુભાગ, ઉદીરણા, અપકર્ષણ, ઉપકર્ષણ, સંક્રમણ આદિ જે કાંઈ પ્રકાર આવે છે એમાં જીવના પરિણામ કેવા થાય છે, ક્યારે કેટલી શુદ્ધિ હોય ત્યારે કેવા પરિણામ થાય, અશુદ્ધિ વધે ત્યારે કેવા થાય, એમ અશુદ્ધિ શુદ્ધિ સાપેક્ષ હોવાથી,
બરોબર,
અશુદ્ધિ પોતે શુદ્ધિ સાપેક્ષ હોવાથી આત્માની શુદ્ધતાનું પ્રકરણ એમાં આવ્યા વિના રહેતું નથી. એટલે કર્ણાનુયોગમાં પણ આવે છે,
બરોબર.
કર્ણાનુયોગમાં તો આચરણનો જ વિષય છે આખો. બાહ્યાચરણ મોક્ષ માર્ગી જીવને ચોથા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાને, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને કેવું હોય કે જયારે અંતરંગ શુદ્ધિ, આત્મસ્થિતિ, સ્થિરતા કેટલી વધી હોય ત્યારે કયા પ્રકારનો રાગ ટળે? રાગનું જે ટળવું છે એ સ્વરૂપ સ્થિરતા ને વશ છે, એ વિશે આવ્યા વિના વ્રત એટલે રોકાવું. વ્રતનો મૂળ અર્થ થાય છે રોકાવું. ક્યાં રોકાવું? કે શુદ્ધાત્મામાં સ્થિર થવું એને રોકાવું કહે છે, અને અશુદ્ધિમાં જતું રોકાવું. રોકાવું એટલે શું? અશુદ્ધિમાં જતું રોકાવું અને શુદ્ધતામાં સ્થિર થઈને રોકાવું એને વ્રત કહેવામાં આવે છે. એવું અંતરંગ નિશ્ચય શુદ્ધ વ્રત હોય ત્યારે તેને અનુકૂળ બાહ્ય ભોગ ઉપભોગના સાધનોનું નિમિત્ત ન હોય, રાગ ન હોય ને રાગનો વિષય ન હોય, ત્યારે એને વ્યવહાર વ્રત એવું નામ આપવામાં આવે છે. એ નિશ્ચય વ્રતના સદભાવમાં હોય છે. એ વગેરે ચરણાનુયોગમાં પણ આત્મા અને આત્માની શુદ્ધતાનો વિષય આવ્યા વિના રહેતો નથી. તો કહે છે કે ચારે અનુયોગ ભણવાનો જે ગુણ છે અથવા લાભ છે, જે આત્માનો અનુભવ તે પ્રાપ્ત કરવો, સ્વરૂપમાં સ્થિર થવું, સ્વરૂપમાં વળવું, સ્વરૂપનું લક્ષ્ય કરવું, તે શાસ્ત્ર ભણતરનો લાભ છે. એટલે કે આત્માનો અનુભવ કરવો તે શાસ્ત્રાભ્યાસનું તાત્પર્ય છે. સરવાળો આ છે, સર્વકથનનો સાર આ છે એમ કહ્યું. ભલે શાસ્ત્ર કથનની શૈલીની અનેક વિવિધતા હો, એ વિવિધતા ક્યાં કેવી કેમ છે એની વિદવત્તાપૂર્ણ જ્ઞાન ભલે ન હો, એનું કોઈ પ્રયોજન નથી. પણ એક આત્મ પ્રાપ્તિ કરવાની જો કળ હાથમાં આવી, જ્ઞાન કળા હાથમાં આવી, બનારસી દાસ કહે છે કે હું તો એની શુદ્ધ મોક્ષ માર્ગમાં શિવ માર્ગ એને કહ્યો છે, કલ્યાણ આત્માના કલ્યાણના માર્ગમાં કેલી કરતા જીવને હું જોઉં છું, અને હું તો એને હાથ જોડીને વંદન કરું છું. ખરેખર જોડી બનારસ વંદન. કેમ કે ભગવાનના માર્ગમાં ભળેલો જીવ છે એને ભગવાન જ જોવે છે, એના પરિણામ સહિત એને ભગવાન જોવે છે. જ્યારે પોતે જ્ઞાની છે, જ્ઞાની પોતે જ્યારે આટલા બહુમાનથી જ્ઞાનીને જોવે છે કે જિનેશ્વરના લઘુનંદનને હું હાથ જોડીને વંદું છું, ત્યારે મુમુક્ષુને તો પરમેશ્વર બુદ્ધિ થયા વિના રહે નહીં, એની સ્થિતિ છે. એકનું બહુમાન આવે ત્યારે કહે એમાંથી એને ગજનો આંકો સૂજે, નહીતર કોઈ રીતે સૂજે
નહીં.